ભગવાન મલ્લીનાથ પંચકલ્યાણક. નમો હું મલ્લીનાથને બ્રહ્મચારી ભગવાન, વિનવું પ્રભુજી આપજો રત્ન ત્રય ગુણવાન. ભરત ક્ષેત્રમાં તીર્થંકરોની વિહાર ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ એવો બિહાર દેશ, તેની બાજુમાં બંગભૂમિ છે, તેની મધ્યમાં અત્યંત સુશોભિત મિથિલા નગરી હતી. જૈન ધર્મના પરમ ઉપાસક મહારાજા કુંભ ત્યાંના રાજા હતા. તેઓ ખરેખર સમ્યક્વાદી ગુણોથી ભરેલા કુંભ હતા. પ્રજાવતી તેમની પટરાણી હતી. ધર્મની જાહોજલાલીથી શોભતી તે મિથિલા નગરીમાં એકવાર કોઈ મહાન પુણ્યોદય થતા એકાએક ચમત્કાર થયો. રાજમહેલમાં અતિ ચમકદાર બહુમૂલ્ય કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી. તે રત્નોનો દિવ્ય પ્રકાશ મિથ્યાત્વ અંધકારના નાશની સૂચના કરતો હતો. એ જ વખતે આકાશ માર્ગે કેટલીક દેવાંગનાઓ મિથિલાપુરીમાં આવીને મહારાણીની સ્તુતિ કરીને કહેવા લાગી, હે માતા, 6 માસ પછી અપરાજિત દેવલોકમાંથી 19મા તીર્થંકરનો જીવ તમારી કુખે અવતરવાનો છે. તેના મહાન પુણ્યાતિશયથી આકર્ષાઈને અમે આપની સેવા કરવા આવ્યા છીએ. જગતની સ્ત્રીઓમાં આપ સૌથી મહાન ભાગ્યવાન છો કે તીર્થંકર જેવા ત્રિલોક પૂજ્ય પુત્રના આપ માતા થશો. આ વાત સાંભળીને અને અવનવા દ્રશ્યો દેખીને મહારાણી પ્રજાવતીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. આખી મિથિલા નગરીમાં સુંદરતા અને પ્રસન્નતા છવાઈ ગઈ. ભગવાન ઋષભદેવના અવતાર વખતે અયોધ્યાપુરી જેવી શોભી ઉઠી હતી, તેવી જ મલ્લીનાથના અવતાર વખતે મિથિલાપુરી શોભવા લાગી. આહા, સ્વર્ગના દેવો જેને શણગારવામાં રસ લે અને જે નગરીમાં તીર્થંકર પોતે અનેક વર્ષો સુધી રહેવાના હોય તેના ગૌરવની અને શોભાની તો શી વાત કરવી. મહારાજા કુંભ અને મહારાણી પ્રજાવતી તેમના જીવનમાં પણ વિશિષ્ટ પરિવર્તન થવા લાગ્યું. તેમના વિચારો મહાન થવા લાગ્યા. પરિણામોમાં વિશુદ્ધતા વધવા માંડી. મહાદેવીએ ચૈત્ર સુદ એકમે તીર્થંકરના જન્મ સૂચક દૈવી ઐરાવત વગેરે 16 અતિમંગલ સ્વપ્નોનો જોયા ને બરાબર તે જ વખતે આપણા ચરિત્રનાયક ભગવાન મલ્લીનાથના જીવે અપરાજિત વિમાન છોડીને મહારાણીના ગર્ભમાં પ્રવેશ કર્યો. જગતને માટે એક અતિમંગલ ક્ષણ હતી. ઇન્દ્રાદિ દેવો મિથિલાપુરીમાં આવ્યા ને માતા પિતાનું સન્માન કરીને પોતાની ખુશાલી વ્યક્ત કરી. ઉદરમાં બિરાજમાન તીર્થંકરના પ્રતાપે મહારાણી પ્રજાવતીને ધર્મના ઉત્તમ મનોરથ જાગવા લાગ્યા. દેવકુમારી યુક્કાઓ અનેક પ્રકારે તેમનું મનોરંજન કરતી હતી ને માતાજી પણ અવનવી આશ્ચર્યકારી વાતો કરીને તે દેવીઓને મુગ્ધ કરી દેતા હતા. માતાજીની વાત સાંભળતા જાણે તેમના પેટમાં રહેલા તીર્થંકર જ બોલતા હોય એમ તે દેવીઓ આનંદિત થતી હતી. એકવાર એક દેવીએ પ્રજાવતી માતાને પૂછ્યું, હે માતા, આ સંસારમાં સ્ત્રી પર્યાય નિંદ્ય ગણાય છે, છતાં તે સ્ત્રીઓમાં પણ મહાસૌભાગ્યશાળી કોણ હોય છે? માતાજીએ ઉત્તર આપ્યો, તીર્થંકરની માતા પરમ સૌભાગ્યશાળી છે, તેમજ સ્ત્રી પર્યાયમાં પણ જે સમ્યક દર્શનાદિ પ્રગટ કરે છે તેનો અવતાર તો ધન્ય છે, અને તમે દેવીઓ પણ પરમ ભાગ્યશાળી છો કે તીર્થંકરના સાનિધ્યમાં રહીને તેની સેવા કરવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે. આ બધી સ્ત્રીઓ નિકટ મોક્ષગામી છે. વળી તે ઇન્દ્રાણી પણ મહાભાગ્યશાળી છે કે જન્મ્યા પછી તીર્થંકરને સૌથી પહેલાં તેડવાનું સુભાગ્ય તેને મળે છે અને તે પણ એક ભવે મોક્ષ પામે છે. આહા, તીર્થંકર થનારા આત્માનો મહિમા કોઈ અચિંત્ય છે. એક દેવીએ પૂછ્યું, હે માતા, મુમુક્ષુ જીવોએ પીવા યોગ્ય અમૃત કયું છે? માતાજી મુખ મલકાવીને તરત બોલ્યા, મારા પુત્રની વાણી. હે માતા, સૌથી ઉત્તમ કાર્ય કયું છે? તો કહે છે કે આત્માની અનુભૂતિ. જગતમાં મૂરખ કોણ છે? જે તીર્થંકરના માર્ગમાં ન ચાલે તે. જગતમાં ખરેખર ડાયો કોણ છે? તીર્થંકરનો માર્ગ પામીને જે આત્મહિતને સાધે તે. હે માતા, જગતમાં ખરેખર વૈભવ સંપન્ન કોણ છે? જેની પાસે રત્નત્રય રૂપી ધન છે તે ખરેખર વૈભવ સંપન્ન છે. સંસારમાં ગરીબ ભિખારી કોણ છે? જે ધર્મને ભૂલીને વિષયોમાં આસક્ત છે તે ગરીબને ભિખારી છે. જગતમાં મહાન પુણ્ય કયું છે? તીર્થંકર પરમાત્માના સાક્ષાત દર્શન થાય તે જ મહાપુણ્ય છે. હે માતા, ઇન્દ્ર પણ કોનો નોકર છે? મારા પુત્રનો, એટલે કે તીર્થંકર જીનદેવનો ઇન્દ્ર સેવક છે. આમ અનેક પ્રકારે તેઓ તીર્થંકરનો મહિમા કરીને પોતાની ધર્મ ભાવનાને પુષ્ટ કરતા હતા. એક આશ્ચર્યકારી વાત એ હતી કે ગર્ભસ્થ બાળકની તો વૃદ્ધિ થતી હતી, પરંતુ માતાનું ઉદર વધતું ન હતું. માતા પુત્ર બંનેના દિવસો સુખમય વીતતા હતા. માક્ષર સુદ 11મો દિવસ છે. સ્વર્ગ લોકમાં ઇન્દ્રસભા ભરાણી છે. અનેક પ્રકારે સંગીત નૃત્ય દ્વારા તેમજ જીન શાસનના મહિમાની ચર્ચા દ્વારા સર્વત્ર આનંદ ફેલાઈ રહ્યો છે. એવામાં એકાએક આખો દેવલોક દિવ્ય ઘંટનાદથી ગંધણી ઉઠ્યો. ઇન્દ્ર આસન જાણે ધ્રુજી ઉઠ્યું. સૌ આશ્ચર્યમાં પડી ગયા. અરે આ શું? ઇન્દ્રે આશ્ચર્યથી અવધિ જ્ઞાનનો પ્રયોગ કર્યો. આહાહા, ભરત ક્ષેત્રની મિથિલાપુરીમાં તીર્થંકરનો અવતાર થયો છે. આનંદ, મહાઆનંદ. ચાલો દેવો, પ્રભુના જન્મ કલ્યાણકનો ઉત્સવ કરવા મિથિલા નગરીમાં જઈએ. માતા પ્રજાવતીએ તીર્થંકર પુત્રને જન્મ આપ્યો. આખી નગરી દિવ્ય પ્રકાશથી ઝગઝગી ઉઠી. નગરજનોના હર્ષાનંદનો દરિયો ઉછળ્યો. આકાશમાં દૈવી વાજા વાગવા માંડ્યા. રત્ન વૃષ્ટિ થવા લાગી ને દેવોના ટોળે ટોળા સહિત ઇન્દ્ર ઇન્દ્રાણી જય જયકાર કરતા મિથિલાપુરીમાં ઉતર્યા. તે વખતે આટલા બધા દેવોનો દેવી ઠાઠમાટ દેખીને આશ્ચર્ય થતું હતું કે અરે આ તે મિથિલાપુરી છે કે સ્વર્ગ લોક છે? એક દેવે પોતે ઐરાવત હાથીનું અદ્ભુત રૂપ ધારણ કર્યું હતું. તેની શોભા તો ખરેખર ચમત્કારિક હતી. ઐરાવત પર આવીને ઇન્દ્ર મહારાજા ઇન્દ્ર મહારાજાએ મિથિલાપુરી નગરીની 3 પ્રદક્ષિણા કરીને તેનું બહુમાન કર્યું અને ઇન્દ્રાણી રાજમહેલમાં જઈને બાલ તીર્થંકરને ગોદમાં તેડી લાવી. આહા, દેવી પર્યાયમાં ઇન્દ્રાણીને જોકે પુત્ર નથી હોતો, પરંતુ તીર્થંકર જેવા બાળકને પોતાની ગોદમાં લેતા તે ઇન્દ્રાણીને પ્રસન્નતાનો પાર ન રહ્યો. તીર્થંકરના સ્પર્શે તેનો આત્મા કોઈ કલ્પનાતીત સુખનું વેદન કરવા લાગ્યો. ને સ્પર્શથી પણ પાર આત્માના અતિન્દ્રિય ભાવનો મહિમા ચિંતવીને તે દેવીએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. તે બાલ તીર્થંકરને ઐરાવત ઉપર બિરાજમાન ઇન્દ્રના હાથમાં સોંપતા ઇન્દ્રાણી બોલી, આહા દેવ, આજે મારું જીવન ધન્ય બન્યું છે. તીર્થંકરને ગોદમાં લઈને તેમના સીધા સ્પર્શથી હું મોક્ષ ગામી બની. માતા પાસે સેવામાં રહેલી 56 કુમારિકા દેવીઓના હર્ષાનંદનો તો આજે પાર ન હતો. આ ઇન્દ્રાણી તો જન્મ કલ્યાણક ઉજવીને આજે જ પાછી સ્વર્ગમાં ચાલી જશે, ત્યારે અમે તો વર્ષો સુધી બાલ તીર્થંકરની સાથે રહીશું ને રોજ રોજ હાથમાં તેડીને તેને રમાડશું. મેરુ ઉપર જઈને ઇન્દ્રે તીર્થંકરના જન્માભિષેકને અતિ ભવ્ય મહોત્સવ કર્યો. મેરુ ઉપર ધ્યાન કરનારા મુનિવરો પણ એ દેખીને જિનેન્દ્ર મહિમાના લીન બન્યા. વિદ્યાધરો પણ આશ્ચર્યચકિત થઈને તીર્થંકર મહિમામાં મુગ્ધ બન્યા. અરે, ઇન્દ્રે ઇન્દ્રાણી પોતે પણ જેને દેખીને આનંદથી નાચી ઉઠે તે તીર્થંકરના મહિમાની તો શી વાત કરવી. અને હજી તો બાલ તીર્થંકર એટલે કે દ્રવ્ય તીર્થંકરનો આવો અદ્ભુત મહિમા તો કેવળ જ્ઞાન પામેલા સાક્ષાત ભાવ તીર્થંકરના મહિમાની તો શી વાત. જન્માભિષેકમાં એક વિશેષતા હતી. સામાન્યપણે તો સ્નાન વડે મનુષ્ય શરીરથી સ્પર્શાયેલું જળ અપવિત્ર થઈ જાય છે, ત્યારે ભગવાનના અસાધારણ શરીરને સ્પર્શાયેલું જળ તો ઉલટું એવું પવિત્ર અને સુગંધી બની ગયું કે દેવોએ પણ તે ગંધોદકને મસ્તકમાં ચડાવ્યું. પ્રભુના જન્માભિષેક પછી તે ઇન્દ્રે જગતને આશ્ચર્ય પામાનારું તાંડવ નૃત્ય કર્યું અને ઇન્દ્રાણીએ સ્વર્ગેથી લાવેલા સર્વોત્તમ વસ્ત્ર અલંકાર વડે બાલપ્રભુને શણગાર્યા. મંગળ તિલક કર્યું. ભગવાનના ચરણમાં કુંભનું કળશનું મંગલ ચિહ્ન હતું. તે એમ સૂચવતું જોતું હતું કે આ ભગવાન અમૃતના કુંભ છે, ધર્મરૂપી અમૃતના ઘડા તેમના અંતરમાં ભર્યા છે. ઇન્દ્રે મલ્લિકુમાર એવા સંબોધનપૂર્વક 1008 ઉત્તમ ગુણો વર્ણવીને પ્રભુની મહાન સ્તુતિ કરી. અહો દેવ મલ્લિનાથ, આપ પરમ પુરુષ છો. કામશત્રુને જીતવા માટે આપ મલ્લ છો. મોક્ષ પુરુષાર્થના આપ નાયક છો. હે દેવ, આપની સ્તુતિ કરીને અમે એમ નથી માંગતા કે આપ અમને સંસારની કોઈ વિભૂતિ આપો. અમે તો રાગ રહિત પરમાત્મા પદની જ ચાહના કરીએ છીએ. આપના જેવી ચૈતન્ય વિભૂતિ પામવા માટે જ અમે આપને સેવીએ છીએ. એ રીતે વિદેહ ક્ષેત્રની વચ્ચે મેરુ ઉપર જઈ ત્યાં સિદ્ધશિલાની જેમ શોભતી પાંડુકશિલા પર મલ્લિકુમાર પ્રભુને નવડાવીને જન્મોત્સવ કર્યો. પછી તે પ્રભુની સવારી સહિત ઇન્દ્રસેના ભરત ક્ષેત્રમાં પાછી આવી ને મિથિલાપુરીના રાજમહેલમાં આનંદમય નૃત્ય નાટક વડે ફરી ભવ્ય મહોત્સવ કર્યો. મહારાજા કુંભ પિતા અને મહાદેવી પ્રજાવતી માતાનું પણ બહુમાન કર્યું. આહા, એ વખતે રાજમહેલની શોભા કોઈ અવર્ણનીય હતી. જેની અંદર તીર્થંકર પોતે રહેતા હોય તેના મહિમાની તો શી વાત કરવી. જુઓ ને, મુમુક્ષુના અંતરમાં પરમાત્મા બિરાજે છે, તેથી તેની અદ્ભુત શોભા ઉપર મોક્ષ સુંદરી પણ મુગ્ધ બની જાય છે. મિથિલાના પ્રજાજનો આજે દેવલોકના દેવો કરતા એ પોતાને વધારે ગૌરવશીલ સમજતા હતા, કેમ કે દેવલોકના રાજા તો અહીં આવીને તેમની નગરીમાં નાચતા હતા ને. આવો અપૂર્વ જીન મહિમા દેખીને ઘણા જીવો જૈન ધર્મની શ્રદ્ધા વડે સમ્યક દ્રષ્ટિ બની ગયા. પ્રભુના જન્મોત્સવની ખુશાલીમાં મહારાજા કુંભ તરફથી જેને જે વસ્તુની ઈચ્છા હોય તેને તે વસ્તુનું દાન દેવામાં આવતું હતું. પરંતુ પ્રજાજનો તો એટલા તૃપ્ત હતા કે તે કિમિચ્છક દાન લેનારની પણ ભીડ થતી ન હતી. પ્રભુના જન્મની ખુશાલીમાં ગુનેગારોને જેલમાંથી છોડી દેવામાં આવ્યા અને તે ગુનેગારોએ પણ જિનેન્દ્ર મહિમા જાણીને પોતાના હૃદયનું પરિવર્તન કરી નાખ્યું. પાપ વૃત્તિ છોડીને ધાર્મિક સંસ્કારવાળું સદાચારી જીવન અંગીકાર કર્યું. શેરીએ શેરીએ અને ઘરે ઘરે ધજા વાવટાના શણગાર થયા. મંગલ વધાઈના ગીત ગવાયા અને રંગબેરંગી રત્નોથી ચોક પુરાયા. આહો, આપણી નગરીમાં ભગવાન જન્મ્યા છે. બસ આ એક જ વાત સ્ત્રી હોય કે પુરુષ, બુઢ્ઢા હોય કે બાળક, સૌમાં ચર્ચાતી હતી. લોકોના ટોળે ટોળા રાજમહેલના આંગણે જતા ને આ નાનકડા બાલ પ્રભુની દિવ્યતા દેખીને હર્ષથી ગાંડા ઘેલા થઈ જતા હતા. આહા, અમે ભગવાનના સાક્ષાત દર્શન કર્યા એવી તૃપ્તિ પામતા ને જીવનની ધન્યતા અનુભવતા. જોકે તેમાંય ઘણા જીવો તો પ્રભુના શરીરની દિવ્યતા દેખીને તેમાં મોહિત બની જતા. શરીરથી જુદા પ્રભુના સમ્યક્વાદી આત્મગુણોની સુંદરતાનો તો કોઈક ભેદ વિજ્ઞાની જીવો જ દેખતા હતા ને જેઓ તે આત્મિક સુંદરતાને દેખતા હતા તેઓ પોતામાં પણ સમ્યક્વાદી ભાવો વડે પોતાના આત્માની સુંદરતાને અનુભવતા હતા. કેમ કે જે જાણતો અરિહંતને ચેતનમય શુદ્ધ ભાવથી, તે જાણતો નિજાત્મને સમ્યક્ત્વલે આનંદથી. 18મા તીર્થંકર અરનાથ પછી 1000 કરોડ વર્ષ વીત્યા બાદ 19મા તીર્થંકર મલ્લિનાથ થયા. તેમનું બાળપણ અનેરું હતું. તેમની સાથે રમવા દેવો આવતા. કોઈ હાથીના બચ્ચાનું રૂપ ધારણ કરીને નાનકડા પ્રભુને સુંઢ પર ઝુલાવતા ને પોતાના પર સવારી કરાવતા. કોઈ વાંદરાનું રૂપ ધારણ કરીને ગમ્મત કરતા. નાનકડી દેવીઓ પ્રભુને ઝૂલે ઝુલાવતી ને ખૂબ ઊંચા ઊંચા હિંચકા નાખતી. છતાં બાલ પ્રભુ બીતા ન હતા. કોઈ વાર તે દેવો નાનકડા રત્ન વિમાનમાં બેસાડી પ્રભુને ગગન વિહાર કરાવતા. તેમની બાળક્રીડાઓ જીવ હિંસા વગરની નિર્દોષ હતી. તે કુમાર દેવદેવીઓ પ્રભુ સાથે માત્ર ગમ્મત નહોતા કરતા, સાથે સાથે આત્માની અવનવી વાત પૂછીને પ્રભુ પાસેથી આત્મજ્ઞાન પણ લેતા હતા. મલ્લિકુમાર જ્યારે આનંદ સહિત શાંત ચેષ્ટાથી આત્માનો મહિમા કહેતા ત્યારે 8-10 વર્ષના કેટલાય બાળકોને બાલિકાઓ પણ આત્મજ્ઞાન પામી જતા હતા. આ રીતે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવ્યા પહેલાં જ એ બાલ તીર્થંકરે તો તીર્થંકરપણાનું કામ શરૂ કરી દીધું હતું. એમનો આત્મા પોતે જ સ્વયં તીર્થરૂપ હતો. પછી જળ પ્રકૃતિનો તો શી જરૂર. જ્ઞાન ચેતનાથી ભરેલી તેમની બાલચેષ્ટાઓ દેખીને તેમજ અમૃત જેવી મીઠી વાણી સાંભળીને માતા પિતા તેમજ પ્રજાજનો અત્યંત પ્રસન્નતા પામતા ને મહાન તૃપ્તિ અનુભવતા હતા. હવે મલ્લિકુમારે બાલવય છોડીને યુવાનીમાં પ્રવેશ કર્યો. તેમનો દેહ વજ્ર જેવો મજબૂત, સર્વાંગ સુંદર અને ઉત્કૃષ્ટ પુણ્યરૂપ પરમાણુઓથી રચાયેલો હતો. તેમનું આયુ 55,000 વર્ષ હતું. તેમને માટે દેવલોકમાંથી ભોગો ઉપભોગની ઉત્તમ સામગ્રી ઇન્દ્ર મોકલતો હતો. એવા લોકોત્તર વૈભવની વચ્ચે પણ રાગ દ્વેષથી પાર એવા સંભાવનું વેદન તેમને ચાલુ જ હતું. તેમનું જીવન વ્રત સંપન્ન હતું, સદન નિવાસી તદ્યપી ઉદાસી. એવા તેઓ દરરોજ નિર્વિકલ્પ આત્મ ધ્યાન કરતા હતા. આહાહા, નિર્વિકલ્પ રસને પીનારા તે ભગવાન શું સંસારમાં હતા કે સંસારથી અલિપ્ત હતા? તેમના અંતરના એ ગુપ્ત રહસ્યને જ્ઞાનીજનો જ જાણતા હતા. યુવરાજ મલ્લિકુમાર કોઈ કોઈ વાર રાજસભાને પણ શોભાવતા અને ન્યાય નીતિની તથા ધર્મની આશ્ચર્યકારી ચર્ચા કરીને રાજસભાને મુગ્ધ કરી દેતા હતા. હવે માતા પિતા પુત્રવધૂને જોવા આતુર હતા, પરંતુ કુમારની ઉદાસીન વૃત્તિ જોઈને તેઓ આગ્રહ કરી શકતા ન હતા. એમ કરતા કરતા યુવરાજ મલ્લિકુમાર 100 વર્ષના થયા. અત્યંત સુંદર યુવાન હોવા છતાં તેઓ મોક્ષ સુંદરી સિવાય બીજી કોઈ સ્ત્રી ઉપર મુગ્ધ થયા ન હતા. મોક્ષમાં જ તેમનું ચિત્ત લાગેલું હતું. એકવાર રાજા પૃથ્વીપતિ તરફથી તેમની અતિ સુંદર કન્યા રતિકુમારી માટે કહેણ આવ્યું. માતા પિતાને તે કન્યા એકદમ પસંદ પડી ગઈ. ત્યારે મલ્લિકુમાર મૌન રહ્યા, પરંતુ તેમના મંદ મંદ મુશ્કેરાટ વડે માતા પિતા તેમની સંમતિ સમજી ગયા અને તરત લગ્ન માટે તૈયારી કરી. માક્ષર સુદ 11 પ્રભુનો જન્મદિવસ હતો અને લગ્ન પણ તે જ દિવસે નક્કી થયા. આખી મિથિલાપુરીમાં સર્વત્ર અદ્ભુત શોભા શણગાર થવા લાગ્યા. રાજમહેલને દૈવી અલંકારો વડે શણગારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મિત્રદેવોએ અગમ્ય હેતુપૂર્વક મિથિલાના રાજમહેલના આંગણે એક નવી અદ્ભુત દૈવી રચના કરી હતી, જાણે કે દેવોનું અપરાજિત વિમાન જ હોય. મલ્લિકુમારે પૂછ્યું, અરે આ બધો ઠાઠમાં શેનો છે? ત્યારે માતાએ હસીને કહ્યું, મારા લાલ, આ બધી તારા લગ્નની તૈયારી ચાલી રહી છે. પુત્રવધુનું મુખ જોઈને અમને મહાન આનંદ થશે. તારી જાન જોડવા માટે તૈયારી થઈ રહી છે. રાજા મહારાજાઓ પણ આવ્યા છે. મલ્લિકુમાર ક્ષણભર તો આશ્ચર્યચકિત થઈને માતા સામે જોઈ રહ્યા, પછી બોલ્યા, બા, હું મારા આત્માને સંસાર બંધનમાં પાડવા માંગતો નથી. મને મોક્ષ સુંદરીની લગ્ની લાગી છે, તેથી સંસારની બીજી કોઈ સ્ત્રીમાં મારું મન લાગતું નથી. મારે હજી ઘણી આત્મસાધના કરવાની છે. માતાએ કહ્યું, હા બેટા, એ વાત હું જાણું છું. હજી તો તું નાનો છે ને, રાજ સુખ ભોગવ, અમને આનંદ આપ અને પછી આત્મસાધના કરજે. મલ્લિકુમાર કઈ બોલ્યા વગર ઊંડા વિચારમાં ઉતરી ગયા. જાનના પ્રસ્થાનની તૈયારી થઈ. ઉત્તમ હાથી પર આરૂઢ અદ્ભુત વસ્ત્ર અલંકારોથી સુસજ્જ વરરાજા મલ્લિકુમારની જાન લગ્ન માટે વિદાય થઈ. જે કોઈ મલ્લિકુમારનો ઠાઠમાટ જોતા તેઓ મુગ્ધ બની જતા. જાન રાજમહેલના દરવાજેથી બહાર નીકળતી હતી ત્યારે નગરીની અદ્ભુત શોભા તથા અપરાજિત વિમાન જેવી રચના એ મલ્લી વરરાજાની નજરે પડી. એકાએક તેમના જ્ઞાનમાં આભાસ થયો, અરે આવી શોભા તો મેં પૂર્વે પણ જોયેલી છે. બસ તેમને જાતે સ્મરણ જ્ઞાન થયું, અપરાજિત વિમાનની વિભૂતિ દેખાણી. અરે, એ દેવલોકની દિવ્ય વિભૂતિઓ પાસે આ શોભાની તો શી ગણતરી છે. અસંખ્ય વર્ષ હું દેવલોકની વિભૂતિ વચ્ચે રહ્યો, જેની મને મમતા હતી તેનો પણ આખરે તો વિયોગ જ થયો. આ ક્ષણભંગુર શોભાના સંયોગથી આત્માને શું? આત્માની શોભા રત્નત્રયના વિતરાગ ભાવથી જ છે. વળી તેમને બીજા ભવનું જ્ઞાન થયું. આહા, તે ભવમાં હું વૈશ્રવણ રાજા હતો ને મેં રત્નત્રય વ્રત કર્યું હતું તથા જીન દીક્ષા લઈને રત્નત્રયની આરાધના કરી હતી. ત્યાંથી અપરાજિત વિમાનમાં અહમિન્દ્ર થઈને ત્યાંના દૈવી વૈભવો અસંખ્યાત વર્ષો સુધી મેં ભોગવ્યા, છતાં આત્માને તૃપ્તિ તો ન થઈ. હવે આ તુચ્છ ભોગોમાં આસક્ત રહેવું મને શોભતું નથી. પ્રભુ મલ્લિકુમારનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. જન્મદિવસ, વિવાહની તૈયારી ને વૈરાગ્ય એ ત્રણ પ્રસંગનો સંગમ થયો. જાનના ઠાઠ માઠને બદલે એકાએક જીન દીક્ષાનું વાતાવરણ સર્જાઈ ગયું. વૈરાગી પ્રભુ ચિંતવવા લાગ્યા, અરે આ સંસારનો ઉપભોગ જીવને બંધન કરતા છે. જેને કેવળ મોક્ષની જ ચાહના છે એવા મુમુક્ષુએ આ સંસારના બંધનમાં બંધાવવું યોગ્ય નથી. સંસારના બંધનમાં સ્ત્રીનું બંધન મુખ્ય છે. વિવાહ કાર્ય મુમુક્ષુને માટે લજ્જાસ્પદ અને મોક્ષ સાધનામાં વિઘ્ન કરનારું છે. બસ, મારે વિવાહ નથી કરવા. હું તો આજે જ મહેલ છોડીને વનમાં જઈશ ને જીન દીક્ષા લઈને પરમાત્મા પદને સાધીશ. આમ પરમ વૈરાગ્યપૂર્વક પ્રભુ મલ્લિકુમારે જીન દીક્ષા માટેનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો ને વૈરાગ્ય ચિંતનમાં તત્પર થયા. માતા પિતા અને પ્રજાજનો તો આ જોઈને સ્તબ્ધ જ બની ગયા. ચારે કોર હાહાકાર ફેલાઈ ગયો. શું બોલવું તે કોઈને સૂઝ્યું નહીં. કોની તાકાત કે એ વૈરાગી સિંહને ફરી સંસારના પિંજરે પુરાવાનું કહે. લગ્નની જાનમાં જોડાવા માટે આવેલા રાજાઓએ વિચાર્યું, અરે આ સંસારની જાન તોડીને પ્રભુ હવે મોક્ષની જાન જોડે છે તો તેમાં પણ અમે તેના તેમની સાથે જ રહેશું. ભોગમાં સાથે હતા તો હવે યોગમાં પણ પ્રભુની સાથે જ રહેશું ને મોક્ષને સાધશું. આ રીતે પ્રભુ મલ્લી રાજાની સાથે 300 રાજાઓ પણ જીન દીક્ષા લેવા તૈયાર થયા. વિવાહ સમયે વૈરાગ્ય એ તીર્થંકર મલ્લીનાથના જીવનની એક મહત્વની આશ્ચર્યકારી ઘટના બની. ત્યારે દેવલોકમાં પણ ખળભળાટ મચી ગયો. રાજમહેલમાં પણ એકદમ ઉથલ પાથલ થવા માંડ્યા. માતા પ્રજાવતીથી પુત્ર વિરહનું આ દ્રશ્ય જીરવી શકાયું નહીં. એકદમ શોકથી તે રડી પડી. પિતાજી કુંભરાજા પણ ઘડીભર સુનમૂન થઈ ગયા. બેટા, તું જીન દીક્ષા ના લે આમ એમ તો કેમ કહેવાય, અને બેટા તું દીક્ષા લેવા જા એવું વિદાય વચન પણ કેમ નીકળે. બંને જાણતા કે વૈરાગી પુત્ર હવે દીક્ષા લેવાનો જ છે, તેને કોઈ રોકી શકે નહીં. પણ પુત્ર મોહને લીધે આવા કલ્યાણક પ્રસંગે પણ ઘડીભર તેમને શોક થવા લાગ્યો. રે મોહ, તું કેવો દુષ્ટ છો કે નજર સામેના ભરપૂર આનંદને પણ ભોગવવા નથી દેતો. પ્રભુ મલ્લિકુમારે અતિ કોમળ વૈરાગ્ય સંબોધન વડે તેમનો મોહ દૂર કરાવતા કહ્યું કે હે માતા અને હે તાત, આ મોહ છોડો. હું તમારા બાળક તરીકે રહું તેના કરતાં પરમાત્મા થઈને તમને દર્શન દઉં એ શું તમને પરમ ઇષ્ટ નથી? અત્યારે મને પુત્ર તરીકે જોઈને તમને જે આનંદ થાય છે તેના કરતાં મને પરમાત્મા તરીકે જોઈને તમને વિશેષ આનંદ થશે. ને હે માતા, હે પિતા, તમારે પણ અંતે સંસાર મોહ તોડીને વૈરાગ્ય પંથે જ આવવાનું છે. તમે તો તત્વને જાણનારા છો, માટે સોચ છોડો ને જે પરમાત્મા પદની સાધના માટે હું જાઉં છું તેના અનુમોદના કરીને તમે પણ તેવી ભાવના ભાવો. પિતાએ કહ્યું કે દેવ, તમારી વાત સત્ય છે. તમે તીર્થંકર થવા અવતર્યા છો. તમને સંસારના બંધનમાં બાંધી શકાય નહીં. તમે તો જગતને પણ મોક્ષ માર્ગ બતાવીને બંધનથી છોડાવનારા છો. બેટા, અમારો મોહ હવે દૂર થયો છે. હવે અમે તમને માત્ર પુત્ર તરીકે નહીં પણ પરમાત્મા તરીકે જોઈએ છીએ. તમે જ્યારે કેવળ જ્ઞાન પામીને તીર્થંકર થશો ત્યારે અમે પણ તમારા સમોસરણમાં આવશું ને વ્રત મહાવ્રત અંગીકાર કરીને આત્માનું કલ્યાણ કરશું. માતા તો કંઈ બોલી શક્યા જ નહીં, મૌન રહીને પ્રભુ સામે જોઈ રહ્યા. હે માતાજી, હું આત્મસાધનામાં આળસ નહીં કરું. બહુ થોડા દિવસોમાં હું કેવળ જ્ઞાન પ્રગટ કરીને પરમાત્મા સ્વરૂપને તમને દર્શન દઈશ. આમ કહીને તે વૈરાગી કુમાર તેમને નમન કરીને વિતરાગ માર્ગે ચાલ્યા. માતા પિતા વૈરાગ્યથી સ્તબ્ધ થઈને આંસુભીની આંખે પરમાત્માને જતા જોઈ રહ્યા. એ જ વખતે લોકાંતિક દેવોએ આવીને પ્રભુને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી કે હે દેવ, આપ કુમાર અવસ્થામાં દીક્ષા લઈ રહ્યા છો તે ઉત્તમ કાર્ય છે. આ 24મા લગ્ન વગર કુમાર અવસ્થામાં દીક્ષા લેનાર 5 તીર્થંકરો માંથી આપ બીજા છો. પહેલા વાસુપૂજ્ય તીર્થંકરે પણ બાલ બ્રહ્મચારી પણે દીક્ષા લીધી હતી. પછી આપ પણ વિવાહ સમયે જ વૈરાગ્ય પામીને થઈને બાલ બ્રહ્મચારી પણે દીક્ષા લેવા તૈયાર થયા છો, ને ભવિષ્યમાં અંતિમ 3 તીર્થંકરો પણ બાલ બ્રહ્મચારી પણે દીક્ષા લેશે. શ્રી વાસુપૂજ્ય મલ્લિનેમ પારસ વીર અતિ, નમુ મન વચતન ધરી પ્રેમ પાંચો બાલયતી. હે દેવ, કેટલાક લોકો એમ સમજે છે કે તીર્થંકરને વૈરાગ્ય જાગતા લોકાંતિક દેવો આવીને તેમને સંબોધે છે ને તેમના વૈરાગ્યને દ્રઢ કરે છે, પરંતુ હે દેવ, એ વાત કલ્પના માત્ર છે. અમે આપને સંબોધન કરનારા કોણ? આપ પોતે જ સ્વયં બુદ્ધ છો, પરમ વૈરાગ્ય છો અને અમને બધાને સંબોધન કરનારા છો. અખંડ તેજથી સ્વયં પ્રકાશમાન સુરતને શું દીવાની જરૂર છે? હે નાથ, અમે આપને સંબોધવા નહીં પણ માત્ર ભક્તિવશ અમારા વૈરાગ્યની દ્રઢતા માટે આપની સેવામાં આવ્યા છીએ. હે દેવ, આપના જેવી રત્નત્રય વિભૂતિ અમને પણ પ્રાપ્ત થાઓ એવી ભાવના કરીને તે દેવો સ્વસ્થાનકે પાછા ગયા. પ્રભુનું ચિત્ત પોતાના આત્મચિંતનમાં લાગ્યું હતું. તેઓ 12 પ્રકારની વૈરાગ્ય અનુપ્રેક્ષા ચિંતવી રહ્યા હતા. પહેલું, ચેતન રૂપ મારા સ્વધર્મો જ સદા મારી સાથે એકત્વ રૂપ છે, બાકી બધા સંયોગો અધ્રુવ છે, મારી સાથે તે કોઈ શાશ્વત રહેનારા નથી. બીજું, કોઈ પણ સ્નેહીજનો કે ધન વૈભવ મને શાંતિ આપનાર કે દુઃખથી બચાવનાર નથી, તેથી તે બધા મને અશરણ છે. રત્નત્રય ધર્મરૂપ મારો આત્મા જ મને શરણ છે. ત્રીજું, આત્મસ્વરૂપ ભૂલીને મિથ્યાત્વ અને કશાયવશ જીવે સંસારમાં ભવ કરીને અનંત મહાન દુઃખો અનંત વાર ભોગવ્યા, તે સંસાર દુઃખથી છૂટવા વિતરાગ ભાવ જ કર્તવ્ય છે. ચોથું, સંસારમાં કે મોક્ષમાં સર્વત્ર જીવ એકલો જ છે. સંસારમાં પુણ્યપાપ તેની સાથે છે અને મોક્ષમાં જવા માટે સમ્યક્ત્વાદી તેની સાથે છે, બીજું કોઈ તેનું સાથીદાર નથી. અરે પાંચમું, અરે બ્રાગાદી વિભાવ પણ મારા ચિદાનંદ સ્વરૂપથી ભિન્ન અન્ય છે, ત્યાં શરીર કે સગા સંબંધી ની તો શી વાત, તે બધાથી હું જુદો છું. છઠ્ઠું, આ જીવને શરીરની મલિનતા કરતા પણ વિષય કશયના મલિન ભાવો વધારે અસુચિ ને દુઃખકારી છે. મારા પવિત્ર જ્ઞાન સ્વરૂપમાં મલિન ભાવોને હું પ્રવેશવા નહીં દઉં. કોણ ભાવી રહ્યું છે એ વૈરાગ્ય ભાવના પ્રભુ મલ્લિના તીર્થંકર ભાવી રહ્યા છે. સાતમું, અરે મિથ્યાત્વાદી ભાવોની તો શી વાત, એક સૂક્ષ્મ શુભ્રાગરૂપ છિદ્ર પણ જીવની નૌકાને ભવ સમુદ્રથી તરવા દેતું નથી ને કર્મોનો આશ્રવ કરીને ભવમાં રખડાવે છે, માટે તે રાગાદી આશ્રવ ભાવો સર્વથા રોકવા જેવા છે. આઠમું, તે રાગાદી આશ્રવ ભાવોને સર્વથા રોકવા માટે અને જીવની નૌકાને ભવથી પાર કરવા માટે આત્માના સમ્યક્ત્વાદી શુદ્ધ ભાવરૂપ સંવર જ ઉત્તમ સાધન છે. નવમું, પૂર્વે બંધાયેલા દીર્ઘ સ્થિતિવાળા કર્મોને પણ હું આત્મશુદ્ધિની વૃદ્ધિ વડે શીઘ્ર તોડીને આત્મામાંથી તેને નિર્જરી નાખીશ. દસમું, આત્મ સ્વરૂપમાં એકાગ્ર થયેલા શુદ્ધ ઉપયોગ તે મોહ કે ક્ષોભ વગરનો છે, વિતરાગી સંભાવ રૂપ છે, તે જ મારો ધર્મ છે, તેના વડે હું મારા આત્માને સંસારથી ઉદ્ધારીને સિદ્ધ પદમાં સ્થાપીશ. અગિયારમું, મારા અનંત ગુણ પર્યાયોથી ભરેલો મારો ચૈતન્ય લોક મારામાં પરિપૂર્ણ છે, તેને જ અંતર્મુખ અવલોકન વડે હું અવલોકું છું, તેનાથી બહાર અનેક વિચિત્રતાથી ભરેલા લોકમાં કોઈ પણ મારું નથી. બારમું, નરક તિર્યંશના અતિ ઘોર દુઃખો કે દેવો મનુષ્યની વિભૂતિઓ પણ અનંતવાર જીવ પામ્યો તે કઈ દુર્લભ કે અપ્રાપ્ય નથી, જીવને પોતાના સ્વરૂપની અનુભૂતિરૂપ બોધિ તે જ પરમ દુર્લભ અને તે જ જીવને મહાન સુખ દેનાર છે, તેની પ્રાપ્તિનો આ અવસર છે, માટે અખંડ બોધિની આરાધના જ કર્તવ્ય છે, તેમાં આળસ કરવા જેવી નથી. મુમુક્ષુ બુદ્ધિમાન જીવોએ કાળનો એક કણિયો પણ ધર્મ વગર વિતાવવો ના જોઈએ. આ પ્રમાણે ઉત્તમ વૈરાગ્ય ભાવનાના ચિંતવનપૂર્વક પ્રભુ મલ્લિકુમાર જીન દીક્ષા માટે વનગમન કરવા ઉત્સુક થયા. તે જ વખતે ઇન્દ્ર આદિ દેવો દીક્ષા કલ્યાણક ઉજવવા માટે જયંતી નામની સુંદર શિબિકા લઈને મિથિલાપુરીમાં આવી પહોંચ્યા. પ્રભુ પાલખીમાં આરૂઢ થયા. મલ્લીનાથની જાન ચાલી મુક્તિ સુંદરીને વરવા, પોતાની નગરીના રાજકુમારને ભર યુવાન વયે રાજપાટ છોડીને વનગમન કરતા દેખીને પ્રજાજનો વૈરાગ્યથી ગદગદ ભાવે અભિનંદી રહ્યા હતા. આહા, દેખો આ રાજકુમાર લગ્ન પ્રસંગે જ રાજભોગોને છોડીને સાધુ થવા વનમાં જાય છે. લોકો તો ભોગ ઉપભોગ પાછળ દોડે છે, ભોગોને ભોગવીને થાકી જાય તો પણ તેને છોડતા નથી. ત્યારે આ વૈરાગી રાજકુમાર તો પોતાને મળેલા દિવ્ય ભોગોને પણ ભોગવ્યા વગર જ ત્યાગી રહ્યા છે. ધન્ય તેનો અવતાર, ધન્ય એમનું આત્મજ્ઞાન ને ધન્ય એમનો વૈરાગ્ય. થોડી વાર પહેલા જે રાજાઓ અને હાથી વગેરે વૈભવ મલ્લિકુમારના લગ્નની જાનમાં જવા ઠાઠમાઠથી તૈયાર થયા હતા, તે બધાય હવે પ્રભુની સાથે મોક્ષની જાનમાં જવા તૈયાર થયા. ભોગ માર્ગના સાથીદારો હવે યોગ માર્ગમાં સાથીદાર બન્યા. અનેક હાથી ઘોડા વગેરે પ્રાણીઓ પણ પ્રભુની પાછળ પાછળ શ્વેત વનમાં ચાલ્યા. વિવાહ માટેની જાન વખતે જે પટ હાથી ઉપર વરરાજા મલ્લિકુમાર બેઠા હતા, તે હાથી પણ તેમને સંસારથી વિરક્ત મુનિદશામાં દેખીને આશ્ચર્યપૂર્વક અતિ લાગણીથી તેમની સમીપમાં જ બેસી રહ્યા. તે પ્રભુની પરમ શાંત ધ્યાન મુદ્રા સામે જોઈ રહ્યા ને જાણે તે પોતે આંખ મીચીને એવું ધ્યાન શીખવા લાગ્યો. તે હાથી વગેરેને પણ વનનું એ શાંતિભર્યું વાતાવરણ અને પ્રભુનું સાનિધ્ય છોડીને રાજમહેલમાં પાછા આવવાનું મન ન થયું એટલે તે પણ વનમાં જ રહી ગયા ને પ્રભુની સમીપમાં રહી આત્મહિત કરવા લાગ્યા. ધન્ય સંતનું સાનિધ્ય. શ્વેતવનના ઉપશાંત વાતાવરણમાં જીન દીક્ષાનો એક મહાન મંગળ ઉત્સવ શરૂ થયો. જન્મની જેમ દીક્ષા કલ્યાણક વખતે પણ દેવો એક સાથે 12.5 કરોડ વાજા વગાડતા હતા, પણ અત્યારે તેમાંથી વૈરાગ્યના પરમ શાંત સૂર નીકળતા હતા. અતિ શાંત અને રમણીય એવા તે શ્વેતવનમાં આવીને પ્રભુ મલ્લિનાથે ક્ષણભર આત્મચિંતન કર્યું. જનસમૂહ પ્રત્યે પરમ શાંત દ્રષ્ટિથી એકવાર નજર કરી પ્રભુની નજર ઝીલીને સૌ પાવન બન્યા. બસ પ્રભુએ જાણે સંભાવ ભરેલી દ્રષ્ટિ વડે સૌની વિદાય લીધી. મુગટને હાર ઉતાર્યા, મસ્તકના સુવાળા કેશનું લોચ કરીને દેહ પ્રત્યે પરમ ઉપેક્ષાવૃત્તિ ધારણ કરી ઓમ નમઃ સિદ્ધેભ્યો એવા ઉચ્ચારપૂર્વક સિદ્ધોને વંદન કરીને પંચમહાવ્રતી દિગંબર મુનિ થયા ને આત્મધ્યાનમાં ઉપયોગને એકાગ્ર કર્યો. તે જ ક્ષણે મલ્લિનાથ મુનિરાજને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ દશા પ્રગટી પોતે જ સ્વયં ધર્મ થયા, કેમ કે શુદ્ધ ઉપયોગરૂપ થયેલો આત્મા તે જ શ્રમણ છે, તે જ મોક્ષ માર્ગ છે, તે જ કેવળ જ્ઞાન છે અને તે જ સિદ્ધ છે. તીર્થંકર મુનિરાજના આત્મા આજે માક્ષર સુદ 11 રત્નત્રય રૂપે પરિણમીને શ્રમણ થયા, સાક્ષાત મોક્ષ માર્ગરૂપ પરિણમ્યા. 2 દિવસના ઉપવાસ બાદ તે તીર્થંકર મુનિરાજને મિથિલાપુરીમાં નંદીસેન રાજાએ નવધા ભક્તિપૂર્વક આહારદાન દઈને પારણું કરાવ્યું. તીર્થંકર મુનિરાજ જેવા સર્વોત્તમ સુપાત્રને આહારદાનનો પ્રસંગ બનતા દેવોએ પણ આનંદિત થઈને જય જયકાર કરતા આકાશમાંથી પુષ્પરત્નોની વૃષ્ટિ કરી મોક્ષગામી મુનિના કરમાં ભોજન દેનારા તે મહાત્મા પોતે પણ મોક્ષના ભાજન બની ગયા. કેમ કે એવો નિયમ છે કે તીર્થંકરને મુનિદશામાં પ્રથમ પારણું કરાવનાર જીવ તે જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષ પામે છે. પ્રભુ મલ્લિનાથની આત્મસાધના આશ્ચર્યકારી હતી. મોહ રાજાના સેનાપતિ એવા દુષ્ટ કામરૂપી મહાશત્રુનો તો તેમણે પહેલેથી જ હણી નાખ્યો હતો, તેથી બાકીના મોહને જીતતા તેમને જાજી વાર ન લાગી. મુનિદશામાં તેઓ છદ્મસ્તપણે માત્ર 6 દિવસ રહ્યા. શુદ્ધ આત્માના ધ્યાનની જોરદાર ધૂણી ધખાવીને તેમાં ઘાતી કર્મોના લાકડાને એટલી ઝડપથી સળગાવી દીધા કે 6 દિવસમાં તેઓ કેવળ જ્ઞાન કરી પ્રગટ કરીને પરમાત્મા થયા. બધા તીર્થંકરોમાં મલ્લીનાથને મુનિ દશામાં છતમસ્પણે રહેવાનો કાળ સૌથી ઓછો હતો. મુનિ થયા પછી ભગવાન આદિનાથે છદમસ્ત દશામાં 1000 વર્ષ કેવળ જ્ઞાન માટે તપસ્યા કરી હતી. જ્યારે મલ્લીનાથે માત્ર 6 દિવસની તપશ્ચર્યામાં કેવળ જ્ઞાન લીધું, મિથિલા નગરીના જેશ્વેત વનમાં દીક્ષા લીધેલી તે જ વનમાં કેવળ જ્ઞાન થયું. આ રીતે મિથિલાપુરી મલ્લી પ્રભુના 4 કલ્યાણકથી પાવન થઈ. માત્ર 100 વર્ષમાં મિથિલાપુરીની પ્રજાએ તીર્થંકરના પ્રભુના 4 કલ્યાણક પોતાના આંગણે નજરે જોયા. વાહ રે વાહ, ધન્ય તે દેશ, ધન્ય તે કાળ અને ધન્ય તે જીવો ને સૌથી ધન્ય તે ભગવાન આત્મા. માક્ષરવદ બીજે 19માં મલ્લી પ્રભુને કેવળ જ્ઞાન થતા ઇન્દ્રલોક ફરીને આનંદથી ખળભળી ઉઠ્યો. દેવો ભક્તિથી દોડી આવ્યા. ક્ષણભરમાં સમોસરણની રચના કરી અને સર્વાજ્ઞ પરમાત્માની પૂજા કરીને કેવળ જ્ઞાનનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો. એ સમોસરણની અદ્ભુત શોભાનું વર્ણન શબ્દોથી ન થઈ શકે. નજરે જુઓ તો જ એની દિવ્યતાની ખબર પડે. આહા, પરમાત્મા પોતે જેની વચ્ચે બિરાજતા હોય તે સ્થાનની શોભા જગતમાં સર્વોત્કૃષ્ટ હોય એમાં શી નવાય. અરે, એક નાનકડા સાધકના હૃદયમાં જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં તેની શોભા પણ 3 લોકના વૈભવથી શ્રેષ્ઠ શું નથી થઈ જતી. એ સમોસરણમાં માત્ર એક તીર્થંકર પરમાત્મા જ નહીં પણ બીજા 2200 સર્વજ્ઞ પરમાત્મા પણ એક સાથે બિરાજતા હતા. આહાહા, એ આશ્ચર્યકારી ધર્મ દરબારની તો શી વાત. એ ધર્મ દરબારમાં જિનરાજના દર્શન કરવા જીવોના થોકે થોક સમોસરણમાં ઉમટ્યા. જીવોની પ્રસન્નતાનો પાર ન હતો. તીર્થંકર પ્રભુના સમોસરણની અદ્ભુત શોભા સજ્જનોને મહા આનંદ દેનારી હતી. તેમાં દાખલ થતાં જ તે ભવ્યાત્માઓને એમ થતું હતું કે આહા, આ તો અમે અમારા મોક્ષ મંડપમાં આવ્યા. ચારે તરફ બેસીને ધર્મશ્રવણ અને આત્મસાધના કરનારા ગણધર દેવોથી માંડીને દેવો મનુષ્યો તિર્યંચોની 12 સભા રૂપે મોક્ષગામી ભવ્ય જીવોનો મંગળ મેળો ત્યાં ઉભરાતો હતો. સર્વજ્ઞ પરમાત્મા ભગવાન મલ્લીનાથ ચારે બાજુના જીવોને પોતાની સન્મુખ દેખાતા હતા. તેમની સન્મુખ જોનારા જીવ તેમના દેહ દર્પણમાં પોતાના 7 ભવને દેખી શકતા હતા અને જો તેમના આત્મદર્પણમાં દેખે તો તે જીવ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને પણ દેખી લેતા હતા. ઘણાય જીવો તો સમોસરણમાં અંદર ગયા પણ પછી પાછા બહાર જ ન આવ્યા. સમોસરણમાં જ પ્રભુ સન્મુખ આત્મજ્ઞાન પામીને એવી આત્મસાધના કરી કે ત્યાં જ મુનિ થઈ કેવળ જ્ઞાન પ્રગટાવી મોક્ષ પામી સીધા સિદ્ધપુરીમાં પહોંચી ગયા. સમોસરણમાં અંદર ગયા પણ બહાર ના આવ્યા. સમોસરણમાં કોઈ જીવનું મરણ ન થાય પણ મોક્ષ થાય. મોક્ષ એ કાંઈ મરણ નથી, એ તો શાશ્વત જીવન છે. શ્રી તીર્થંકર પ્રભુના પુણ્ય પ્રતાપે સમવસરણ ભૂમિનું એક આશ્ચર્ય એ છે કે તેની જગ્યાના ક્ષેત્રફળ કરતાંય અનેક ગણી સંખ્યાના દેવ મનુષ્ય તિર્યંચો તેમાં ભીડ વગર સમાઈ જાય છે. સમવસરણમાં કોઈને રોગ કે દુખાવો થતો નથી. ભૂખ તરસ લાગતી નથી. વેર વિરોધ થતા નથી. સમવસરણમાં દાખલ થતાં જ એ બધું દૂર થઈ જાય છે અને મુમુક્ષુ જીવોનું ચિત્ત પરમ શાંતિપૂર્વક એ સાક્ષાત પરમાત્માના દર્શનમાં તથા ધર્મશ્રવણમાં લાગી જાય છે. પછી ઊંડા ઉતરીને તે ભવ્ય જીવો પ્રભુએ જેવું અદ્ભુત આત્મસ્વરૂપ કહ્યું તેવું દેખવા માટે પોતાના અંદરમાં ઉપયોગને જોડે છે અને નિજ વૈભવ નિહાળીને ન્યાલ થઈ જાય છે. પ્રભુ મલ્લીનાથના સમોસરણમાં 2200 કેવડી પરમાત્માઓ ગગનમાં બિરાજતા હતા. તે ઉપરાંત વિશાખસેન વગેરે 28 ગણધરો હતા. વિવિધ લબ્ધિવાળા કુલ 40,000 મુનિવરો હતા. બંધુસેના વગેરે 55,000 આરિકાઓ હતા. 1,00,000 શ્રાવકો અને 3,00,000 શ્રાવિકાઓ હતા. તિર્યંચોની સંખ્યાનો તો પાર ન હતો. સૌ જીન ભક્તિમાં તત્પર હતા ને વિતરાગના વચનામૃત ઝીલીને પરમ શાંત રસનું પાન કરતા હતા. સર્વજ્ઞ પરમાત્મા મલ્લિનાથ પ્રભુના કેવળનાથની મહાપૂજા કરીને ઇન્દ્રે સ્તુતિ કરી, અહો દેવ આપ પરમ પુરુષ છો, પુરુષાર્થ વડે પરમપદ આપે પ્રાપ્ત કર્યું છે ને જગતને પણ તે પુરુષાર્થનો ઉપદેશ આપીને આપ મોક્ષ માર્ગનું પ્રવર્તન કરી રહ્યા છો. આપ ધર્મતીર્થના નાયક છો, મોહનો મિત્ર કામ તો આપના નામ માત્રથી ધ્રુજે છે. હે દેવ, આપને સ્ત્રી કહીને આપનો અવર્ણવાદ કરનારા જીવો પ્રત્યે પણ આપ દ્વેષ નથી કરતા, તે આપની વિતરાગતાનો જ મહિમા છે. પરંતુ તેથી તે અબુદ્ધ જીવો શું પોતાના અપરાધનું ફળ નહીં ભોગવે? પ્રભો, આપનું આયુ 55,000 વર્ષનું જ હોવા છતાં માત્ર 100 વર્ષ જ આપ છદ્મસ્ત રહ્યા ને 100 વર્ષે પરમાત્મા થઈને હવે 54,900 વર્ષો સુધી આપ તીર્થંકરપણે ભરત ક્ષેત્રમાં મંગલ વિહાર કરશો ને આપના દિવ્ય ઉપદેશથી લાખો કરોડો જીવો ધર્મ પામીને પોતાનું કલ્યાણ કરશે. અહો અનંત ચતુષ્ટય ધારી દેવ, આપને નમસ્કાર હો. દ્રવ્ય ગુણ પર્યાય સર્વ પ્રકારે શુદ્ધ ચેતના રૂપ હે શુદ્ધાત્મા, આપને નમસ્કાર હો. અનંત આત્મવૈભવ ધારી હે પરમેશ્વર, આપને નમસ્કાર હો. ત્રણ કાળ સહિત સમસ્ત વિશ્વને જાણી લેનારા હે સર્વજ્ઞ, આપના જ્ઞાનનો મહિમા અજોડ છે. પ્રભુ, આપનું કેવળ જ્ઞાન ત્રણ જગતને મંગળરૂપ છે. આ પ્રમાણે સ્તુતિ વડે ઇન્દ્ર પ્રભુના કેવળ જ્ઞાન કલ્યાણકનો મહામંગળ મહોત્સવ કર્યો. પોતાના રાજકુમારને માત્ર 6 દિવસમાં જ પરમાત્મા તરીકે જોતા મિથિલાપુરીના પ્રજાજનોના આનંદનો પાર ન હતો. આ 19મા તીર્થંકરના 4 કલ્યાણક આપણી નગરીમાં ઉજવાયા ને હજી 21મા તીર્થંકરના પણ 4 કલ્યાણક આપણી નગરીમાં ઉજવાશે. આ હા હા હા, 8 કલ્યાણકો વડે ધન્ય આપણી નગરી. પ્રભુ મલ્લિનાથને કેવળ જ્ઞાન થવાની વાત જાણતા જ અતિ આશ્ચર્યપૂર્વક પિતા કુંભ મહારાજા તથા માતા પ્રજાવતી તત્કાળ સમોસરણમાં આવી પહોંચ્યા અને પોતાના પુત્રને પરમાત્મા સ્વરૂપે દેખીને કલ્પનાતીત હર્ષાનંદ પામ્યા. આહા, અમારો પુત્ર પ્રભુ થઈને અમને દર્શન દેવા આવ્યો! એમને કલ્પનાય ન હતી કે માત્ર 6 દિવસમાં અમે અમારા લાડીલા લાલને આવા ભગવાન સ્વરૂપે અમારી નગરીમાં દેખશું. 6 દિવસ પહેલા જે પુત્રવિયોગના પ્રસંગે મહાન શોક થયેલો તેને જ અત્યારે દિવ્ય વિભૂતિ સહિત પરમાત્મા સ્વરૂપે જોતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને મહાન હર્ષ વડે તેમનો ખેદ ધોવાઈ ગયો. અને તે હર્ષનો ઉભરો પણ લાંબો સમય ન ટક્યો, કેમકે પ્રભુની વાણીમાં ચૈતન્યના વિતરાગ સ્વરૂપનો અદ્ભુત મહિમા સાંભળતા જ તેઓએ હર્ષ ખેદથી પાર એવા આત્મ અનુભવ માટે ઉપયોગને અંતર્મુખ કર્યો. ક્ષણભર શુદ્ધ ઉપયોગી થઈ પછી વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ વડે ચારિત્ર દશા ગ્રહણ કરીને તેમણે પોતાનું આત્મકલ્યાણ કર્યું. પિતા કુંભરાજા તો તે જ ભવે મોક્ષ પામ્યા ને માતાજી એકાવતારી થઈને સ્વર્ગે સિદ્ધાવ્યા. આહા, તીર્થંકર જેવા પુત્રનો સંયોગ! તેનો પણ માતા પિતાને વિયોગ થયો ને અંતે તો તે પિતા પુત્ર કે માતા પુત્રના એ સંબંધોને મોં તોડીને આત્માની પોતાની વિતરાગતા જ શરણરૂપ થઈ. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવ સાગર તરે. હું પર તણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. પ્રભુ શ્રી મલ્લિનાથ દેવે 54,900 વર્ષ સુધી વિતરાગ માર્ગનો ઉપદેશ આપીને ભવ્ય જીવોનું કલ્યાણ કર્યું. અંતે જ્યારે 1 માસ આયુ વિશેષ રહ્યું ત્યારે સમ્યક શિખર પર આવીને સ્થિર થયા ને કાયા વચન મનના યોગોનો નિરોધ કરીને સિદ્ધ પદમાં જવાની તૈયારી થઈ. ફાગણ સુદ 5મના રોજ એક ક્ષણભર 14મા ગુણસ્થાનને અનુભવીને બીજી ક્ષણે તે પ્રભુજી સંસારથી સર્વથા મુક્ત થઈને સંબલટુક પર સિદ્ધાલયમાં બિરાજમાન થયા. દેવોએ આવીને પંચમ કલ્યાણકનો મહોત્સવ કર્યો, મોક્ષના વાજા વગાડ્યા અને પ્રભુની પૂજા કરી. મલ્લિનાથજીને રાજ કી સંબલ ટુ કહે જે, મનવ ચેતન કર પૂજહુ શિખર સમેદ યજે. પહેલા જેઓ વિદેહ ક્ષેત્રમાં વૈષ્ણવન રાજા હતા ને રત્નત્રય ધર્મની મહાપૂજા તથા ઉપાસના કરીને જેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી, પછી અપરાજિત વિમાનમાં જેઓ અહમિન્દ્ર થયા અને છેવટે કુંભ રાજાના પુત્ર તરીકે ઉતરી, વિવાહ વખતે જે વૈરાગ્ય પામી, કેવળ જ્ઞાન પ્રગટાવી ભરત ક્ષેત્રના 19મા તીર્થંકર થયા, તે પરમ પુરુષ ભગવાન મલ્લીનાથનું આ મંગલ જીવન ભવ્ય જીવોને મોક્ષ પુરુષાર્થનું પ્રેરક હો, આ મલ્લીનાથ પુરાણ વડે તેમનું ભાવસ્તવન અમારા રત્નત્રયની વિશુદ્ધિનું કારણ હો. ઇતિ શ્રી મલ્લીનાથ જિનરાજનું મંગલ પુરાણ પૂર્ણ થયું.